એકત્ર જ્ઞાન ગોષ્ઠી અત્યારના જરૂરી વિચારોનો સાર હવે આપણી ભાષામાં. આ ઓડિયો સારાંશ એકત્ર એઆઈની મદદથી તૈયાર કરવામાં આવ્યો છે. નમસ્કાર અને સ્વાગત છે એકત્ર જ્ઞાન ગોષ્ઠીમાં. આજે આપણે એક એવા વિષય પર એમ કે ઊંડાણપૂર્વક વાત કરીશું જે ઘણાને રસપ્રદ લાગશે પણ કદાચ અમુકને વિવાદાસ્પદ પણ લાગે.
શિકાર.
હા,
નમસ્કાર. શિકાર શબ્દ સાંભળતા જ ખબર છે મનમાં અલગ અલગ વિચારો આવે. કોઈને પ્રાચીન કાળ યાદ આવે, કોઈને રમતગમત, તો કોઈને લાગે કે આ તો ક્રૂરતા છે.
બરાબર. અને એટલે જ આજે આપણે જાન ઈ ડિઝાર્ડના પુસ્તક હન્ટિંગ અ કલ્ચરલ હિસ્ટ્રી એટલે કે શિકાર એક સાંસ્કૃતિક ઇતિહાસનું વિશ્લેષણ કરવાના છીએ.
ચોક્કસ. કારણ કે આ પુસ્તક છે ને એ આ બધી ઉપરછલ્લી ધારણાઓથી આપણને આગળ લઈ જાય છે. એ ખાલી શિકારની વાત નથી કરતો.
ના, એ બતાવે છે કે આ પ્રવૃત્તિ અમેરિકન સંસ્કૃતિ સાથે, ત્યાંના સમાજ સાથે, પછી એ સંરક્ષણનો જે ઇતિહાસ છે એમનો, અને પ્રકૃતિ સાથે માણસનો જે સંબંધ બદલાતો રહ્યો છે એની સાથે કેવી રીતે જોડાયેલી છે, જટિલ રીતે.
એટલે ખાલી શિકાર નહીં પણ એની આસપાસનું આખું કલ્ચર અને ઇતિહાસ.
હા, તો ચાલો આ રસપ્રદ સાંસ્કૃતિક સફર શરૂ કરીએ. પુસ્તકને બરાબર સમજવા માટે પહેલા લેખક વિશે થોડું જાણી લઈએ ને. જેન ઈ ડિઝાર્ડ.
હા, જેન ડિઝાર્ડ એ એમર્સ કોલેજમાં અમેરિકન કલ્ચર અને સોશિયોલોજીના પ્રોફેસર એમેરિટસ છે. એટલે એમનું મુખ્ય કામ પર્યાવરણ, સમાજ અને જાહેર નીતિઓ પર રહ્યું છે એક વિદ્વાન તરીકે.
પણ જે વાત એમને ખરેખર અલગ પાડે છે તે એ છે કે તેઓ ખાલી એકેડેમિક નથી, એ પોતે પણ એક અનુભવી શિકારી છે.
બરાબર. એટલે એમની પાસે છે ને અંદર અને બહાર બંને બાજુનો દૃષ્ટિકોણ છે. આ બહુ મહત્વનું છે.
કેમ?
કારણ કે આનાથી તેઓ શિકાર જેવા સંવેદનશીલ વિષયનું બહુ સંતુલિત વિશ્લેષણ કરી શકે છે, ખાલી ભાવનાઓમાં તણાયા વગર.
એટલે કે એ ખાલી થિયરીની વાત નથી કરતા પણ પ્રેક્ટિકલ અનુભવ પણ જાણે છે.
ચોક્કસ. અને એટલે જ શિકારની જે સામાજિક, નૈતિક, ઐતિહાસિક ગૂંચવણો છે એને ઉકેલવામાં એમની નિપુણતા દેખાઈ આવે છે.
તો આવીએ પુસ્તકના મુખ્ય વિચાર પર. ડિઝાયર્ડની મુખ્ય દલીલ શું છે? એમનો સેન્ટ્રલ પોઈન્ટ શું છે?
એમની મુખ્ય દલીલ ખબર છે બહુ જ રસપ્રદ છે. એક એ છે કે આધુનિક અમેરિકામાં જે મનોરંજન માટે શિકાર થાય છે એ ખરેખર તો એક મોટો સાંસ્કૃતિક વિરોધાભાસ છે, પેરાડોક્સ જેને કહીએ.
વિરોધાભાસ કઈ રીતે?
એમ કે જે પ્રવૃત્તિ મૂળ તો પેટ ભરવાની જરૂરિયાતમાંથી જન્મી હતી એ આજે એકદમ નિયમોવાળી, નૈતિક રીતે પણ જટિલ અને સિમ્બોલિક એટલે કે સાંકેતિક બની ગઈ છે.
અચ્છા.
અને એમાં પણ સૌથી મોટો વિરોધાભાસ તો એ છે કે આ જ શિકારની પ્રવૃત્તિ જેને ઘણા લોકો નેગેટિવ રીતે જુએ છે એ અમેરિકામાં વન્યજીવન સંરક્ષણ માટેની જે ચળવળ ચાલી એનું મુખ્ય એન્જિન બની.
શું વાત કરો છો? શિકારની પ્રવૃત્તિ સંરક્ષણનું એન્જિન?
હા, આ માન્યમાં ન આવે એવી વાત છે પણ પુસ્તક સમજાવે છે કે કેવી રીતે થયું. શિકારીઓએ જ ઘણી પ્રજાતિઓને લુપ્ત થતી બચાવવામાં મુખ્ય ભૂમિકા ભજવી.
એટલે પુસ્તકનો મૂળ સવાલ એ છે કે ભાઈ આજના જમાનામાં જ્યાં ખેતી છે, સુપરમાર્કેટ છે, ખોરાક સહેલાઈથી મળે છે, તો લોકો શા માટે શિકાર કરે છે?
અને એનાથી પણ આગળ આ દેખીતી રીતે વિનાશક લાગતી પ્રવૃત્તિ ઉત્તર અમેરિકાના વન્યજીવન સંરક્ષણનો પાયો કેવી રીતે બની, આજ પુસ્તકનો મુખ્ય પ્રશ્ન છે. અને આનો જવાબ આપવા માટે ડિઝાર્ડ આપણને આખા ઇતિહાસમાં લઈ જાય છે, યુરોપના રાજા મહારાજાઓના શિકારથી શરૂ કરીને
પછી અમેરિકામાં સામાન્ય માણસનો અધિકાર બન્યો ત્યાં સુધી.
હા, પછી બજાર શિકારીઓ આવ્યા, એમણે જે વિનાશ કર્યો એ, અને તેમાંથી પાછા પેલા સ્પોર્ટ્સમેન કન્ઝર્વેશનિસ્ટ એટલે કે ખેલદિલ શિકારી અને સંરક્ષણવાદીઓનો ઉદય થયો અને છેક આજના વિવાદો સુધી.
એટલે આખી સફર છે. ઓળખ, વર્ગ, નીતિશાસ્ત્ર, પ્રકૃતિ સાથે બદલાતા સંબંધો, બધું જ આવી જાય છે.
બરાબર.
તો ચાલો હવે પુસ્તકના જે મુખ્ય ભાગો છે એમાં થોડા ઊંડા ઉતરીએ. પહેલો ભાગ છે જૂની દુનિયા અને નવી દુનિયા. ડિઝાર્ડ સમજાવે છે કે અમેરિકામાં શિકારનો જે આઈડિયા બન્યો એ યુરોપથી સાવ અલગ હતો.
હા, એકદમ. યુરોપમાં કેવું હતું કે શિકાર કરવો, ખાસ કરીને મોટા પ્રાણીઓનો જેમ કે હરણ, એ તો રાજાઓ અને ઉમરાઓનો જ હક હતો, એમનું વિશેષાધિકાર, એ સત્તા બતાવવાની રીત હતી.
શું થયું?
જ્યારે યુરોપિયનો અમેરિકા ગયા એમણે જોયું કે અહીં તો જંગલી પ્રાણીઓનો ભંડાર છે અને કોઈની માલિકી નથી એના પર. એટલે શિકાર અહીં કોઈ ખાસ વર્ગનો શોખ ન રહ્યો, પણ સામાન્ય માણસનો અધિકાર બની ગયો.
અચ્છા, એટલે એ અમેરિકન લોકશાહી અને સ્વતંત્રતાનું પ્રતીક બન્યું. જાણે જૂની દુનિયાના જે બંધનો હતા એ તોડી નાખ્યા.
બરાબર. આ જે શિકારનું લોકશાહીકરણ થયું ને, એણે અમેરિકન શિકાર સંસ્કૃતિનો પાયો નાખ્યો. એ એમની સરહદી ઓળખ, આત્મનિર્ભરતા અને જંગલી પ્રકૃતિ પર કાબુ મેળવવા સાથે જોડાઈ ગયો. આ સમજવું જરૂરી છે.
હા, કારણ કે એના વગર અમેરિકામાં શિકાર પ્રત્યે આટલો લગાવ કેમ છે એ ન સમજાય.
પણ પછી આ સ્વતંત્રતાની એક ડાર્ક સાઇડ પણ હતી, જે પુસ્તકનો બીજો ભાગ બતાવે છે. વિપુલતા અને વિનાશનો યુગ, બજાર શિકારીનો ઉદય.
બજાર શિકારી?
હા, 19મી સદીમાં અમેરિકા પશ્ચિમ તરફ ફેલાઈ રહ્યું હતું. શિકાર કરવાનો આ જે લોકશાહી હક હતો, એ સાથે વ્યાપારની નવી તકો અને નવી ટેકનોલોજી, જેમ કે રેલ રોડ આવી, સારી બંદૂકો આવી, આ બધું ભેગું થયું.
અને એનું પરિણામ?
પરિણામ આવ્યું બજાર શિકારી, માર્કેટ હન્ટરનો ઉદય. આ એવા લોકો હતા જે પોતાના ખાવા માટે નહીં પણ મોટા પાયે શિકાર કરતા હતા.
શા માટે?
શહેરોમાં જે બજારો હતા ત્યાં માંસ, ચામડા, પીંછા વગેરે વેચવા માટે. અને આ શિકાર પર કોઈ નિયંત્રણ નહોતું. એટલે ડિઝાર્ટ કહે છે કે આનાથી સીધો પર્યાવરણનો વિનાશ થયો.
કેટલો વિનાશ?
કોઈ ઉદાહરણ છે?
ભયાનક વિનાશ. અમેરિકન બાયસન હતા, જે લાખોની સંખ્યામાં હતા, એ લગભગ ખતમ થઈ ગયા.
ફક્ત ચામડા માટે મારી નાખવામાં આવ્યા.
પેસેન્જર પીજન નામનું પક્ષી હતું, જે કરોડોની સંખ્યામાં ઉડતું હતું, એ તો સંપૂર્ણપણે લુપ્ત થઈ ગયું.
બાપરે, સંપૂર્ણપણે લુપ્ત?
હા, સંપૂર્ણપણે. જળ પક્ષીઓ, હરણ, બીજા ઘણા પ્રાણીઓનો પણ આવી જ રીતે વ્યાપાર માટે શિકાર થતો હતો. એટલે જે સ્વતંત્રતાનું પ્રતીક હતું એ જ વિનાશનું કારણ બન્યું. કોઈ રોકટોક જ નહીં. આ પુસ્તકનો એકદમ ક્રિટિકલ પોઈન્ટ લાગે છે.
બિલકુલ. આ ભાગ બતાવે છે કે કુદરતી સંપત્તિનો જો અનિયંત્રિત ઉપયોગ થાય તો શું હાલત થાય. પેલી સરહદી શિકારીની જે રોમેન્ટિક છબી હતી ને, એની પાછળ ખરેખર તો ઔદ્યોગિક સ્તરનો સંહાર હતો.
અને આ વિનાશમાંથી જ પુસ્તકનો સૌથી રસપ્રદ વળાંક આવે છે, ત્રીજો ભાગ, અસંભવિત ઉદ્ધારકો, સ્પોર્ટ્સમેન કન્ઝર્વેશનિસ્ટનો જન્મ.
હા, અહીં પેલો વિરોધાભાસ એકદમ સ્પષ્ટ થાય છે. અમેરિકાના વન્યજીવનને બચાવવાની જે મૂવમેન્ટ શરૂ થઈ એ કોઈ પર્યાવરણવાદી જૂથમાંથી નહીં પણ ખુદ શિકારીઓમાંથી જ શરૂ થઈ.
અવિશ્વસનીય લાગે છે. કયા શિકારીઓ?
આ કોઈ સામાન્ય બજાર શિકારીઓ નહોતા. આ મોટે ભાગે પૈસાદાર, ભણેલા ગણેલા શહેરી સ્પોર્ટ્સમેન હતા, જે પોતે શિકારના શોખીન હતા. પણ પેલા બજાર શિકારીઓ જે આડેધડ સંહાર કરતા હતા, એનાથી એમને ચિંતા થઈ.
શેની ચિંતા?
એમને ડર લાગ્યો કે જો આવું જ ચાલ્યા કરશે તો ભવિષ્યમાં એમને શિકાર કરવા માટે કોઈ પ્રાણી જ નહીં બચે, એમનો પોતાનો શોખ જ ખતમ થઈ જશે.
અચ્છા, એટલે સ્વાર્થ પણ હતો એમ?
હા, ચોક્કસ. પણ એમાંથી સંરક્ષણનો વિચાર આવ્યો. આમાં મુખ્ય લોકો હતા થિયોડોર રૂઝવેલ્ટ, જે પછી અમેરિકાના પ્રમુખ બન્યા, અને જ્યોર્જ બર્ડ ગ્રીનેલ, જે એક પ્રભાવશાલી મેગેઝિન ફોરેસ્ટ એન્ડ સ્ટ્રીમના એડિટર હતા.
એમણે શું કર્યું?
એમણે બૂન એન્ડ ક્રોકેટ ક્લબ જેવી સંસ્થાઓ બનાવી, જેનો હેતુ હતો સ્પોર્ટ્સમેનશિપ, એટલે કે ખેલદિલીને પ્રોત્સાહન આપવું અને વન્યજીવનનું સંરક્ષણ કરવું. એમણે શિકાર માટે નૈતિક નિયમો બનાવવાની વાત કરી.
કેવા નિયમો?
જેમ કે શિકાર કરવાની ચોક્કસ મોસમ હોવી જોઈએ, આખું વર્ષ નહીં. એક દિવસમાં કેટલા પ્રાણી મારી શકાય એની મર્યાદા હોવી જોઈએ, જેને બેગ લિમિટ કહેવાય. અને બજાર માટે શિકાર કરવા પડતો સંપૂર્ણ પ્રતિબંધ મૂકવો જોઈએ.
આ તો ક્રાંતિકારી વિચારો કહેવાય એ સમય માટે.
બિલકુલ. અને આમાંથી જ સ્પોર્ટ્સમેન એથિક્સ, એટલે કે ખેલ દિલ્હીની નીતિનો જન્મ થયો. એમનો પ્રયાસ હતો કે શિકારને વ્યાપારમાંથી અલગ પાડીને એક નિયમોવાળી, પડકારજનક અને ઉમદા રમત તરીકે સ્થાપિત કરવો. હવે પુસ્તકનો ચોથો ભાગ સમજાવે છે કે આજે સ્પોર્ટ્સમેન કન્ઝર્વેશનિસ્ટ લોકોના વિચારો હતા એ ધીમે ધીમે કાયદા અને નિયમોનો ભાગ કેવી રીતે બન્યા, જેને કહી શકાય સંરક્ષણનું સંહિતાકરણ.
એટલે આ વિચારોને અમલમાં મૂકવામાં આવ્યા.
હા, અને ડિઝાર્ડ કહે છે કે આ શિકારીઓએ જ વન્યજીવનના મેનેજમેન્ટ માટે એક એવી સિસ્ટમ ઊભી કરી જે સફળ અને ટકાઉ સાબિત થઈ. આજે એને ઉત્તર અમેરિકન મોડલ ઓફ વાઇલ્ડલાઇફ કન્ઝર્વેશન તરીકે ઓળખવામાં આવે છે.
આ મોડલના મુખ્ય સિદ્ધાંતો શું છે?
સૌથી અગત્યનો સિદ્ધાંત એ કે વન્યજીવન કોઈની ખાનગી મિલકત નથી, એ પબ્લિક ટ્રસ્ટ છે, એટલે કે જાહેર સંપત્તિ છે.
અચ્છા.
અને એની દેખરેખ રાજ્ય રાખે, એનું સંચાલન બધા નાગરિકોના ફાયદા માટે અને વૈજ્ઞાનિક પદ્ધતિઓથી થવું જોઈએ. કોઈના અંગત શોખ કે ફાયદા માટે નહીં.
પણ આ બધું કરવા માટે પૈસા ક્યાંથી આવે? સંરક્ષણ તો મોંઘું કામ છે.
આ જ તો પેલો વિરોધાભાસ છે. પૈસા પણ શિકારીઓ પાસેથી જ આવ્યા.
કઈ રીતે?
1937માં એક કાયદો બન્યો, પિટમેન રોબર્ટસન એક્ટ. આ કાયદા પ્રમાણે બંદૂકો અને કારતૂસોના વેચાણ પર એક ખાસ ટેક્સ નાખવામાં આવ્યો, અને એ ટેક્સમાંથી જે પણ આવક થાય એ બધી જ ફરજિયાતપણે રાજ્યોને વન્યજીવન સંરક્ષણ અને એમના રહેઠાણ સુધારવા માટે જ વાપરવાની.
ઓ, એટલે શિકારીઓ જે સાધનો ખરીદે એના પર ટેક્સ લાગે અને એ પૈસા સંરક્ષણમાં જાય.
બરાબર. આ એક વપરાશકર્તા ચૂકવે છે, જનતાને લાભ મળે છે. યુઝર પેસ પબ્લિક બેનિફિટ્સ જેવી સિસ્ટમ બની ગઈ. શિકારીઓ જ પોતાના શોખ પર ટેક્સ ભરીને સંરક્ષણને ફંડ કરવા લાગ્યા.
આ તો ખરેખર અનોખી વ્યવસ્થા છે.
હા, અને આ જ સમયે પેલી ફેર ચેઝ એટલે કે ન્યાયી પીછો નીતિને પણ વધુ મહત્વ મળ્યું.
ફેર ચેઝ એ શું છે બરાબર?
ફેર ચેઝ એટલે શિકાર માટેનો એક નૈતિક કોડ. એનો મતલબ છે કે શિકાર એવી રીતે કરવો કે પ્રાણીને બચવાની વાજબી તક મળે.
એટલે
કે શિકારને ખાલી હત્યા ન બનાવતા એને એક રમત જેવો બનાવવો. દાખલા તરીકે ગાડીમાંથી ગોળી મારવી કે પછી એકદમ હાઈટેક સાધનો વાપરીને પ્રાણીને કોઈ ચાન્સ જ ના આપવો, આ બધું ફેર ચેઝની વિરુદ્ધ ગણાય.
એટલે શિકારીઓએ પોતાની પ્રવૃત્તિને નૈતિક રીતે યોગ્ય ઠેરવવા માટે આ નિયમ અપનાવ્યો.
હા, એ એમના સમુદાયનો એક આંતરિક સ્વનિયમનનો કોડ બની ગયો, જે સ્પોર્ટને સાદા શિકારથી અલગ પાડે.
પુસ્તકનો છેલ્લો ભાગ આવે છે આધુનિક શિકાર અને સંઘર્ષ. અહીં ડિઝાર્ડ વાત કરે છે કે ભલે શિકારીઓએ સંરક્ષણમાં આટલું યોગદાન આપ્યું હોય, પણ આજે અમેરિકામાં શિકાર પોતે જ એક પ્રકારના અસ્તિત્વના સંકટનો સામનો કરી રહ્યો છે.
હા, અને આ સંકટનું કારણ હવે બહારથી નથી પણ સમાજની અંદરના ફેરફારો છે, મુખ્યત્વે શહેરીકરણ.
શહેરીકરણ કઈ રીતે અસર કરે છે?
મોટાભાગના લોકો હવે શહેરોમાં રહે છે. ખેતી, પશુપાલન, જંગલ આ બધાથી દૂર, એટલે પ્રકૃતિ સાથેનો સીધો સંપર્ક ઓછો થઈ ગયો છે. ખોરાક ક્યાંથી આવે છે એની આખી પ્રક્રિયાથી લોકો અજાણ છે. સુપરમાર્કેટમાંથી પેકેટમાં માંસ મળે છે.
એટલે પ્રાણીને મારવાનો વિચાર જ ઘણાને અજુકતો લાગે છે.
બરાબર. મૃત્યુ અને માંસ મેળવવાની જે વાસ્તવિકતા છે એનાથી લોકો દૂર થઈ ગયા છે, એટલે શિકાર ક્રૂર લાગે છે. સાથે સાથે પર્યાવરણ અને પ્રાણી અધિકારો માટેની જે ચળવળો છે એ પણ હવે વધુ મજબૂત બની છે.
પેલી બેમ્બી ઇફેક્ટ જેને કહેવાય.
હા, કંઈક અંશે. ડિઝની જેવી ફિલ્મોએ પ્રાણીઓ પ્રત્યે સહાનુભૂતિ વધારી છે, એટલે શિકારને નકારાત્મક રીતે જોવાનું વલણ વધ્યું છે. લોકપ્રિય સંસ્કૃતિમાં પણ શિકારીની જે છબી છે એ પહેલા જેવી નથી રહી. અને ડિઝાર્ટ શિકારી સમુદાયની અંદર જે મતભેદો છે એની પણ વાત કરે છે, જેમ કે ટ્રોફી શિકાર કરવો યોગ્ય છે કે નહીં, પ્રાણીઓને લલચાવવા માટે બાઇટ વાપરવી જોઈએ, બહુ હાઈટેક ગેજેટ્સ વાપરવા એ ફેર ચેસ છે. આ બધા પર શિકારીઓમાં પણ એકમત નથી.
એટલે ભવિષ્ય અનિશ્ચિત છે. શું શિકાર ટકી શકશે? અને જો શિકારીઓ ઓછા થાય તો પેલું સંરક્ષણનું ફંડિંગ મોડેલ
એનું શું થશે? એ પણ એક મોટો પ્રશ્ન છે. આ જ આધુનિક સંઘર્ષ છે જે પુસ્તક રજૂ કરે છે.
ચાલો તો હવે આખા પુસ્તકમાંથી જે મુખ્ય વિચારો કે સંદેશા મળે છે એને ટૂંકમાં તારવીએ. સૌથી પહેલો અને કદાચ સૌથી મહત્વનો મુદ્દો તો પેલો શિકારી સંરક્ષણવાદી વિરોધાભાસ જ છે, નહીં?
હા, બિલકુલ. એ વિચાર કે જેમણે શિકાર કર્યો, જેમણે પ્રાણીઓ માર્યા, એમણે જ વન્યજીવનને બચાવ્યું, આપણી સામાન્ય ધારણાઓને ખરેખર પડકારે છે.
અને આ ખાલી ઇતિહાસ નથી, આજે પણ ઘણા અંશે આ મોડેલ ચાલે છે.
ચોક્કસ. આજે પણ અમેરિકામાં વન્યજીવન સંરક્ષણનો મોટો હિસ્સો શિકારના લાયસન્સ અને એના પરના ટેક્સમાંથી આવે છે. આ એક જટિલ હકીકત છે જેને સ્વીકારવી પડે. બીજો મુખ્ય વિચાર એ છે કે શિકારનો અર્થ સ્થિર નથી, એ સતત બદલાતો રહ્યો છે. પુસ્તક બતાવે છે કે કેવી રીતે સમય અને સંસ્કૃતિ પ્રમાણે એનો અર્થ બદલાયો.
જેમ કે
પહેલા યુરોપમાં એ ઉમરાઓનું વિશેષાધિકાર હતો, પછી અમેરિકામાં આવ્યો તો સ્વતંત્રતાનું પ્રતીક બન્યો, પછી બજાર શિકારીઓ આવ્યા તો લોભ દેખાયો, પછી સ્પોર્ટ્સમેન આવ્યા તો એ રમત બની, અને હવે ઘણા માટે એ નૈતિક રીતે પ્રશ્નાર્થ છે.
એ જે કોઈ પણ પ્રવૃત્તિ સારી છે કે ખરાબ એ એના સમય અને સમાજના સંદર્ભ પર આધાર રાખે છે. આ વાત તો બીજી ઘણી બાબતોને લાગુ પડે, ખરું ને?
બરાબર. આપણે આપણી આસપાસ પણ જોઈએ છીએ ને, પરંપરાઓ અને પ્રવૃત્તિઓના અર્થ સમય સાથે કેવી રીતે બદલાય છે?
ત્રીજો મુદ્દો જે મને રસપ્રદ લાગ્યો એ છે પેલી ફેર ચેઝ નીતિ. મતલબ કે જ્યારે કોઈ પ્રવૃત્તિ જીવન ટકાવવા માટે જરૂરી ન હોય ત્યારે એને ચાલુ રાખવા માટે તમારે એને નૈતિક રીતે યોગ્ય ઠેરવવી પડે.
હા, અને એના માટે તમારે જાતે જ નિયમો બનાવવા પડે, સ્વનિયમન કરવું પડે. શિકારીઓએ પોતાની પ્રવૃત્તિને હત્યાને બદલે રમત તરીકે રજૂ કરવા અને સમાજમાં ટકી રહેવા માટે આ ફેર ચેઝનો કોડ બનાવ્યો.
આ સ્વનિયમનનો આઈડિયા મહત્વનો છે. શું આપણે બીજા ક્ષેત્રોમાં જેમ કે વેપારમાં કે ટેકનોલોજીમાં આવું જોઈએ છીએ કે પછી ત્યાં નફો જ મુખ્ય હોય છે?
એ વિચારવા જેવો પ્રશ્ન છે. ચોથો મુદ્દો છે શહેરી ગ્રામીણ વિભાજન. પુસ્તક સૂચવે છે કે શિકારનો જે આધુનિક વિરોધ છે એમાં મોટો ભાગ શહેરી લોકોની પ્રકૃતિ અને ખોરાક ક્યાંથી આવે છે એનાથી જે દૂરી વધી છે એનો છે.
પેકેટમાં તૈયાર મળતું માંસ અને જાતે શિકાર કરીને કે પ્રાણી પાડીને માંસ મેળવવું, એ બે અનુભવો વચ્ચે જમીન આસમાનનો ફરક છે.
બરાબર. અને આ વાત કદાચ આપણા દેશમાં, ભારતમાં પણ લાગુ પડે છે નહીં? જેમ જેમ શહેરીકરણ વધતું જાય છે તેમ શું આપણે પણ ખેતી, ખોરાક અને પ્રકૃતિની જે વાસ્તવિકતાઓ છે એનાથી દૂર નથી થઈ રહ્યા?
અને એના કારણે કદાચ ગ્રામીણ જીવન અને પરંપરાઓ પ્રત્યેનો આપણો દૃષ્ટિકોણ પણ બદલાતો હશે.
અને છેલ્લો પાંચમો મુદ્દો છે વન્ય જીવન જાહેર સંપત્તિ તરીકે. આ એક અમેરિકન વિચાર છે કે જંગલી પ્રાણીઓ કોઈ એક વ્યક્તિની કે જમીનદારની મિલકત નથી.
હા, એ આખા સમાજની ધરોહર છે, પબ્લિક ટ્રસ્ટ છે, અને રાજ્યની જવાબદારી છે કે એનું સંચાલન બધાના ભલા માટે વૈજ્ઞાનિક રીતે કરે.
આ યુરોપના જૂના મોડેલથી અલગ છે જ્યાં જમીનની માલિકી સાથે શિકારના હક જોડાયેલા હતા.
આપણે વિચારી શકીએ કે ભારતમાં વન્યજીવનના સંચાલન અને માલિકી માટે શું અભિગમ છે અને એ કેટલું સફળ રહ્યો છે.
પુસ્તકમાં કેટલાક એવા વિચારો છે જે ખરેખર યાદ રહી જાય એવા છે. ચલો એવા ત્રણ મુખ્ય વિચારો ટાંકીએ. ચોક્કસ. પહેલો વિચાર, જે પુસ્તકનો સાર કહી શકાય, ઉત્તર અમેરિકન વન્યજીવન સંરક્ષણનો જન્મ પ્રાણીઓ પ્રત્યેની લાગણી કે આદર્શવાદમાંથી નહીં પણ શિકારીઓના પોતાના શોખના ભવિષ્યને સુરક્ષિત કરવાના સ્વાર્થમાંથી થયો હતો. આ જ વસ્તુ તેમને અણધાર્યા રચનાકારો બનાવે છે.
એટલે કે સંરક્ષણની શરૂઆત પ્રેક્ટિકલ કારણોસર થઈ. બીજો વિચાર
ફેર ચેઝ વિશે. ફેર ચેઝ નીતિ એક ચતુરાઈભરી સાંસ્કૃતિક શોધ હતી. તેણે શિકાર જેવા હિંસક કાર્યને નિયમો અને સંયમ દ્વારા સંચાલિત એક વિધિમાં ફેરવી દીધું જેથી તે આધુનિક સમાજમાં નૈતિક રીતે ટકી શકે.
એટલે નિયમો બનાવીને સ્વીકૃતિ મેળવી. અને ત્રીજો
વિચાર આધુનિક વિરોધ વિશે છે. શિકારનો આધુનિક વિરોધ ખરેખર તો સમાજનું પર્યાવરણીય વાસ્તવિકતાઓ એટલે કે જીવન, મૃત્યુ, ખોરાકની શૃંખલા સાથેનું જે જોડાણ તૂટી રહ્યું છે તેનું એક લક્ષણ છે. શિકારી આપણને એ મૂળભૂત સત્યોની યાદ અપાવે છે જે કદાચ આપણને અસ્વસ્થ કરે છે.
વાહ, આ તો ઊંડી વાત છે, પ્રકૃતિથી દૂરી અને એની અસર. તો આ બધી ચર્ચા પછી આ પુસ્તકમાંથી આપણને રોજિંદા જીવનમાં શું ઉપયોગી થઈ શકે, શું શીખવા મળે?
મને લાગે છે પહેલું તો એ કે પર્યાવરણ જેવા જટિલ મુદ્દાઓમાં બ્લેક એન્ડ વ્હાઇટ વિચારસરણી ન રાખવી જોઈએ. ઘડીવાર જેને આપણે સમસ્યાનો ભાગ માનીએ એ જ કદાચ સમાધાનનો ભાગ પણ હોઈ શકે, જેમ શિકારીઓએ સંરક્ષણમાં ભાગ ભજવ્યો.
હા, અને પેલું વપરાશકર્તા ચૂકવે, યુઝર પેજ વાળું મોડેલ પણ વિચારવા જેવું છે. શું જે લોકો કુદરતી સંસાધનો વાપરે છે એમની પાસેથી જ એના સંરક્ષણ માટે ભંડોળ લઈ શકાય? આ પર્યાવરણીય નીતિ માટે કામ લાગી શકે.
બીજું, આ પુસ્તક આપણને અલગ અલગ દૃષ્ટિકોણ સમજવામાં મદદ કરે છે. કોઈ વ્યક્તિ શિકારને કેમ સપોર્ટ કરે છે કે કેમ વિરોધ કરે છે એની પાછળનો ઇતિહાસ અને કારણો સમજવાથી કદાચ આપણે વધુ સહાનુભૂતિ કેળવી શકીએ.
ત્રીજું, મને લાગે છે કે તે આપણને આપણા ખોરાક વિશે વધુ વિચારતા કરે છે. સુપરમાર્કેટના પેકેટની પાછળ શું છે, ખોરાક ખરેખર ક્યાંથી આવે છે. શિકારની વાત આપણને ઔદ્યોગિક ખેતી અને પશુપાલનની પ્રક્રિયાઓ વિશે પણ વિચારવા પ્રેરે છે જે ઘણીવાર છુપાયેલી હોય છે.
ચોક્કસ, કદાચ વધુ સભાન ગ્રાહક બનવામાં મદદ કરે. અને ચોથું, પેલી ફેર ચેઝ નીતિ એ સ્વનિયમનનું એક સારું ઉદાહરણ છે. કેવી રીતે કોઈ હિત ધરાવતું જૂથ પોતાની પ્રવૃત્તિને સમાજમાં સ્વીકાર્ય બનાવવા માટે પોતાના પર જ નિયંત્રણો મૂકે છે. આમાંથી બીજા ઉદ્યોગો પણ શીખી શકે છે.
અંતે જો મારે અંગત રીતે કહેવું હોય
તો મારા માટે સૌથી મોટી શીખ એ હતી કે ઉત્તર અમેરિકામાં વન્યજીવન સંરક્ષણની જે સફળતા મળી છે એ શિકારીઓ અને એમના પૈસા સાથે કેટલી નજીકથી જોડાયેલી છે. આ મારા પોતાના પૂર્વગ્રહોને તોડે છે.
અને મારા માટે સૌથી રસપ્રદ વાત એ છે કે શિકાર જેવી એક પ્રવૃત્તિનો અર્થ સમય અને સ્થળ પ્રમાણે કેટલો બધો બદલાઈ શકે છે. વિશેષાધિકાર, સ્વતંત્રતા, રમત, વિવાદ આ બતાવે છે કે કોઈપણ વસ્તુનું મૂલ્યાંકન એના સંદર્ભ વગર ન કરવું જોઈએ. એ સતત વિકસતું રહે છે.
અને અમારા શ્રોતાઓ માટે એક અંતિમ વિચાર મૂકીને જઈએ. જેમ જેમ આપણે બધા આખી દુનિયામાં વધુને વધુ શહેરી બની રહ્યા છીએ, તેમ પ્રકૃતિ સાથેના આપણા સીધા જોડાણનું શું થઈ રહ્યું છે? શિકાર જેવી પ્રવૃત્તિઓ જે જીવન અને મૃત્યુના જટિલ, ક્યારેક અસ્વસ્થ કરનારા સત્યો આપણી સામે લાવે છે, એનાથી દૂર થવાથી આપણે શું ગુમાવી રહ્યા છીએ? જ્યારે પ્રકૃતિ સાથેનું એ મૂળભૂત જોડાણ ઘટે છે, ત્યારે આપણા મૂલ્યોમાં, આપણી સમજણમાં શું ફેર પડે છે? આ પ્રશ્ન પર વિચાર કરવા જેવો છે. ફરી મળીશું આવતા અંકે એક નવી વિશ્વવિખ્યાત વ્યક્તિ, એક નવા પુસ્તક અને એક નવા વિચાર સાથે, જે આપણી દુનિયાને આકાર આપે છે. આ ઓડિયો સારાંશ તમારા માટે એકત્ર ફાઉન્ડેશન દ્વારા પ્રસ્તુત છે.